તારીખ 7/10/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 110 અને 111 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 63.
આપે મને આખો આત્મા આપ્યો એમ વિનય કરે છે. તે પરમાત્મા તો પોતાનો વિનય છે, વ્યવહારે ભલે શ્રી ગુરુનો વિનય છે તો પણ પરમાર્થે તો એ પોતાનો વિનય છે. અખંડ સતનો આદર છે, પોતાના ગુરુનું બહુમાન થતા પોતે સદગુરુને અર્પણતા કરે છે, પોતાના ગુરુનું બહુમાન થાય છે. સામે ગુણવાન એવા સદગુરુ છે તેના પ્રત્યે એને અર્પણતાનો ભાવ આવ્યા વિના અને નિર્માણતા પ્રત્યે અતિ નમ્રતા પ્રગટ થાય છે. તે ખરેખર ગુણેનું એટલે આત્માનું માપનું છે, એ ખરેખર આત્માનું માતનું છે. અહીંયા તો શિષ્યની વાત લીધી છે, કે શિષ્યને જ્યારે પોતાનું પરમ હિત સમજાય છે ત્યારે એને હિતને દર્શાવનારા એવા શ્રી ગુરુ પ્રત્યે અત્યંત અત્યંત બહુમાન આવે છે. પણ આચાર્યોએ પણ પાત્ર જીવોને ઘણો આદર આપ્યો છે, અન્ય દ્રષ્ટિઓને તો વંદન પણ કર્યા છે, પણ પાત્ર જીવોને પણ આદર આપ્યો છે. પદ્મનંદીના વિશે આવે છે, સત્પ્રતિકૃતિ છે, વાર્તા આપી શ્રુતા, શુદ્ધ ચૈતન્ય સ્વભાવની વાત જેને રૂચિપૂર્વક સાંભળી, કૃતિપૂર્વક સાંભળી, એવા પાત્ર જીવને કેટલો આદર આપ્યો. આત્માની રૂચિ વાળો છો, તો આત્માની પાત્રતા વાળો છો, આત્મ પ્રાપ્ત થાય એવી પાત્રતા વાળો થયો છું. અમે તો તારી પાત્રમાં પાત્રતામાં નિર્વાણ પદને જોઈએ છીએ, અત્યારે નિર્વાણ પદને જોઈએ છીએ. કેટલી પ્રેરણા અને કેટલું પ્રોત્સાહન છે એની અંદર. જો આચાર્ય દેવ જેવા આચાર્ય દેવ પાત્રતા વાળાને આટલો આદર આપે તો પાત્રતા વાળો જીવ આચાર્યોને અને શ્રી ગુરુને કેટલો આદર આપે. પ્રશ્ન મૂકો, એનું નામ ભક્તિ છે, એ માર્ગની ભક્તિ છે, વ્યક્તિની વાત નથી, એ ખરેખર માર્ગની ભક્તિ છે. માર્ગ પ્રત્યે જે ભક્તિવંત છે તે માર્ગમાં આવે છે અથવા માર્ગવંત હોય છે એ મોક્ષને પામે છે.
પોતાના
આત્માનો વિરાજના છે, પરમાર્થે પોતાના આત્માની વિરાજના છે. પુરુષને તો ગણતરી જ ક્યાં છે એ વિશે, મારો તો કોઈ વિરોધ જ કરી શકતો નથી ને, મને ક્યાં કોઈ જોવે છે, મને ક્યાં એ બિચારો ઓળખે છે, મારી એને ખબર પણ ક્યાં છે કે હું ક્યાં વસું છું, મારો વિરોધ કરે કેવી રીતે, માને છે કે હું એનો વિરોધ કરું છું, ખરેખર મારો વિરોધ કોઈ કરી શકતો નથી. હવે શુદ્ધ સાચો સંકેત કોણ પામે તે કહે છે. કયો જીવ સંકેત પામવાનો અધિકારી છે આ પણ પાત્રતાનો વિષય છે. અને એક પણ ખાતે પાત્રતા એમાં કેટલાક અહીંયા વર્ણન કરે છે. મતદર્શન આ ગ્રહથી વર્તે સદગુરુ લક્ષ લય શુદ્ધ સંકેત તે જેમાં ભેદનો પક્ષ અર્થ કરે છે. મત અને દર્શનનો આગ્રહ છોડી દઈને જે સદગુરુને લક્ષ્ય વર્તે છે તે શુદ્ધ સંકેતને પામે છે જેમાં ભેદ તથા પક્ષ નથી. પછી એમાં કોઈ બીજા ભેદ પ્રભેદ ન લેવા એ જીવ પક્ષવાળો છે એમ ન લેવું. મત દર્શન આગ્રહ કરી મતના દર્શનનો સંપ્રદાયનો આગ્રહ છોડી દેવા ફક્ત ગુરુ આજ્ઞાએ જે વર્તે છે એ ગુરુ આજ્ઞાએ વર્તનારો સંકેતને પામશે એમાં કોઈ વિકલ્પ કરવા જેવો નથી. એ પક્ષનો વિષય નથી, પક્ષની વાત નથી. એમ કહીને અહીંયા શ્રી ગુરુની આજ્ઞાએ વર્તનારો જીવ પાત્ર છે, સમ્યક દર્શનનો અધિકારી છે એમ અહીંયા કહેવું છે. સદગુરુએ કહેલા માર્ગનું યથાર્થ લક્ષ્ય કરીને સદગુરુના લક્ષ્ય વર્તે કૌંસમાં અર્થ કર્યો છે. સદગુરુના લક્ષ્ય વર્તે એટલે શું કે અસત જેટલા પ્રસંગ તેનું લક્ષ્ય છોડી દે અથવા પરનું લક્ષ્ય છોડી દે તે શુદ્ધ સંકેતને પામે. સદગુરુએ કહેલા માર્ગનું યથાર્થ લક્ષ્ય કરીને જુઓ, યથાર્થ લક્ષ્ય કરીને એમ કહે છે. શ્રી ગુરુ જે આત્મહિતનો ઉપાય બતાવે છે તેનું આત્મહિતના લક્ષ્ય બરાબર ધ્યાનમાં લઈને લક્ષ્યમાં લઈને અને બીજું લક્ષ્ય છોડી દઈને અસ્થિનાસ્તિ લઈ લઈએ તે શુદ્ધ સંકેતને પામે. હકારથી વાત કરી છે પણ જ્યાં સતની અસ્થિ કહી ત્યાં અસતની નાસ્તિ અર્પિતમાં અનર્પિત લઈ લેવું પ્રતિપક્ષનું. હવે અર્થ કરે છે કે મત દર્શન આગ્રહ ત્યજી તે પદનો અર્થ સમજો. મત દર્શન આગનો આગ્રહ ત્યજી દેવો એટલે શું કે મત એટલે પેટા ભેદના દુરાગ્રહ અને દર્શન એટલે મિથ્યા અભિપ્રાય મિથ્યા મત. મત એટલે પેટા ભેદના દુરાગ્રહ. પેટા ભેદના દુરાગ્રહ એટલે શું છે કે પોતાનું માનેલું ગ્રહેલું એનો આગ્રહ રાખે છે કાંઈ ને કાંઈ અનેક અનેક પ્રકારની વાતો છે એ પેટા ભેદમાં જાય છે એનો આગ્રહ કરે છે અને પોતાનો જે મિથ્યા અભિપ્રાય છે એનો પણ એને આગ્રહ છે તે છોડીને એટલે કે ખોટાની પકડ મૂકીને આર્ય એટલે સીધું સરળ સત જે સદગુરુના લક્ષ્ય વર્તે તે શુદ્ધાત્મ અનુભવ રૂપ શુદ્ધ સંકેતને પામે છે. તે અનુભવ રૂપ શુદ્ધ સંકેતને પામે છે તેમાં ભેદ એટલે પક્ષપાત નથી. એમાં કોઈ પક્ષપાતથી અમે આ વાત કરીએ છીએ એમ નહીં સમજતા કે અમુક વ્યક્તિનો કોઈ પક્ષ કર્યો છે એમ નહીં લેતા. જે શ્રી ગુરુને આજ્ઞાએ વર્તે શ્રી ગુરુને અનુસરીને વર્તે એ સંકેતને પામે અને જે સદગુરુની આજ્ઞાએ શ્રી ગુરુને અનુસરવા માગે તે પોતાનો આગ્રહ ન રાખે એવો સરળ જીવ હોય એમ કહેવા માગે છે. બધી પોતાની વાત મૂકી દે શ્રી ગુરુ પાસે સરેન્ડર થઈ જાય છે ખરેખર. પરવાર પણ બુદ્ધિ મારા આગ્રહથી મતથી પછંડે અનાદિથી રખડ્યો, હવે આપની આજ્ઞાએ ચાલીને મારે મારું હિત કરી લેવું છે. મારે કોઈ રીતે મારો વિચાર એની અંદર દાખલ કરવો નથી, આપ જે કહો તે બધું મંજૂર છે. એમ એવો સંકિત પામશે, એવો જીવ સંકિત પામશે એમ કહેવામાં જરા પણ પક્ષપાત નથી. સર્વજ્ઞ ભગવાનના પાદ મૂળે તેમના સાક્ષાત ઉપદેશથી લાયક જીવ ક્ષાયિક સંકેત પામે છે, તથા અન્ય જ્ઞાની સદગુરુના યોગથી જીવને શુદ્ધ સંકેત અને યથાર્થ સ્વાનુભવ થાય છે. બે પ્રકાર, જેને ક્ષાયિક સંકેત થાય છે એ તો કેવળીના પાદ મૂળ વિના થતું નથી, સર્વજ્ઞ તીર્થંકર દેવ હોય અથવા સામાન્ય કેવળી હોય તો એમના ચરણમાં નિવાસ કરનાર એને ક્ષાયિક સંકેત થાય છે, અને એ સિવાયના સર્વસ્ત જ્ઞાની સદગુરુના યોગથી જીવને શુદ્ધ સંકેત થાય છે. એ પણ શુદ્ધ સંકેત કહ્યું, ભલે ક્ષાયિક નથી પણ ઉપશમ છે, એ શુદ્ધ સંકેત છે. નિર્મળ છે ને, ઉપશમ છે, ક્ષાયિક વત નિર્મળ છે, ક્ષાયિક જેવું જ નિર્મળ છે, એટલે શુદ્ધ સંકેત પામે છે. તેને યથાર્થ સ્વાનુભવ થાય છે, સ્વાનુભવપૂર્વક સંકેત થાય છે ને, તો સંકેતમાં આજે આ ઉપશમ ક્ષોક્ષમ ક્ષાયિક લીધું. સ્વાનુભવમાં તો કંઈ એવા ભેદ નથી કે આ ઉપશમ ભાવે ક્ષાયનો થયો સ્વાનુભવ, આ ક્ષાયિક ભાવે સ્વાનુભવ થયો એવું કાંઈ નથી. સ્વાનુભવ તો જ્ઞાનમાં થાય છે ને, એ જ્ઞાનનો ક્ષોક્ષમ ભાવ બાર બારનું સ્થાન સુધી મતે સ્વરૂપનો ક્ષોક્ષમ વર્તે છે. એટલે કે અતિન્દ્રિય આનંદ મૂર્તિ આત્મા કેવળ નાયક અને અવિકારી તત્વ છે, તેની નિરાકુળ શાંતિનું સ્વસંવેદન પોતાને પ્રત્યક્ષ થાય છે. જ્યારે સ્વાનુભવ થાય છે ત્યારે અતિન્દ્રિય આનંદ મૂર્તિ અવિકારી તત્વનું પરમ શાંતિનું સ્વસંવેદન પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રગટ થાય છે. આ વાત કહી તેમાં ભેદ પક્ષ નથી, આમાં બીજો વિકલ્પ કરવા જેવો આ કોઈ પક્ષની વાત છે એમ નથી. કોઈ પણ જીવને આમ જ થાય અને સ્વસ્વરૂપમાં પણ ભેદ નથી. આ વાતમાં બીજો બીજો વિકલ્પ નથી અને સ્વરૂપમાં પણ બીજો વિકલ્પ નથી. આ દિશામાં આ વાત આમ છે ને આમ નથી એ આજે સર્વ વિકલ્પની વૃત્તિ પણ થઈ જાય છે, પછી બીજો વિકલ્પ નથી આવતો, નિશંક અનુભવ છે અને નિર્મળ નિરાકુળ પવિત્ર અપરિમિત બેહદ આનંદમય શુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. એટલો આનંદ અંદરમાં ભર્યો છે, બેહદ જેની કોઈ હદ જ નથી, ગમે ત્યાં જેટલું જ્ઞાનને લંબાવે એક ગુણના સ્વભાવને હદ નથી, પ્રત્યેક ગુણના સ્વભાવને હદ નથી. એવું પોતાનું બેહદ સામર્થ્ય છે એની પ્રતીતિ અનુભવપૂર્વક થાય છે. હવે સંકેતનું પરમાર્થ સંકેતનું વાસ્તવિક સંકેતનું સ્વરૂપ કહે છે. ત્રણ પ્રકારના સંકેત કયા છે આત્મશુદ્ધિમાં, એમાં આ પરમાર્થ સંકેત એટલે વાસ્તવિક સંકેત છે, એનું કારણ કહ્યું એને પણ ઉપચારથી સંકેત કહ્યું, એનું કારણ કહ્યું એને પણ ઉપચારથી સંકેત કહ્યું. એમ કહેવાની પાછળ અભિપ્રાય એ છે કે જે પરમાર્થ સંકેત છે એની આખરી લાઈનમાં ગોઠવીએ છીએ, જેથી ક્રમ વિપર્યાસ જીવને ન થાય. નહીતર સામાન્ય રીતે મુમુક્ષુ જેને જીવને વિચારે છે શું કરીએ આપણે, રે અજ્ઞાની આપણે તો હજી અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિથી હજી સંકેત ક્યાંથી છે, આપણને આમ ક્યાંથી હોય, આપણને આમ ક્યાંથી હોય, જ્ઞાનીને આમ થાય અજ્ઞાનીને આમ થાય, પણ તારે જ્ઞાની થવું છે. જો તારે જ્ઞાની થવું હોય તો જ્ઞાની થવાનું કારણ અને એ કારણ થવાનું પણ કારણ છે. આટલી સત્પુરુષો એ કૃપા કરી છે, અનંત કરુણા કરે છે. અને કોઈ પણ જીવ, કોઈ પણ કુટીનો જીવ એ કારણના કારણને પામે તો કારણથી એના બીજા કારણને પામે, જે સંકિતનું અનન્ય કારણ છે, અને એ પામતા એ અવશ્ય સંકિતને પામે, પામે ને
પામે.
આવી મિથ્યાત્વ દશામાં સંકિત પામવાની આખી લાઈન ગોઠવી દીધી છે આત્મસિદ્ધિમાં. શું એટલે એમ કહ્યું છે? અખંડ મોક્ષ માર્ગ એની અંદર છે. આ ગુરુદેવના વચન છે. પોતાની મતીથી કોઈ ગમે તે વાત કરી શકે, પોતાની દરેકની શ્રદ્ધા સ્વતંત્ર છે. શું આ તો ગુરુદેવનો શું મત છે એ વાત છે. ગુરુદેવનો મત એ છે કે શ્રીમદજીના શબ્દોમાં અખંડ મોક્ષ માર્ગ, તેથી તે જીનવાણી છે અને વ્યવહારે તે પૂજ્ય છે. શું કહે છે? વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ હે. આત્મ સ્વભાવનો જ્યાં અનુભવ થાય, આત્મ સ્વભાવનો જેમાં લક્ષ્ય હોય અને આત્મ સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ જેમાં વર્તતી હોય, તથા તમામ વૃત્તિઓ અનંત ગુણની પરિણતી, તમામ વૃત્તિઓ આત્માના સ્વભાવમાં વહેવા લાગે વહે છે, ત્યાં પરમાર્થે સંકેત થઈ ગયો છે એમ જાણવું. ત્યાં એને નિશ્ચય સંકેત, શુદ્ધ સંકેત, વાસ્તવિક પારમાર્થિક સંકેત ત્યાં પ્રગટ થયું છે એમ જાણવું
જોઈએ.
અનુભવ લક્ષ્ય પ્રતિ, એ તમને સંકેતના લક્ષણો કહી દીધા કે સંકેત હોય ત્યારે શું હોય. નિજ સ્વભાવનો એને નિર્વિકલ્પ અનુભવ હોય, લક્ષ્ય એનું બીજે ક્યાંય ન હોય, એક આત્મ સ્વભાવનો જ લક્ષ્ય હોય, અને એ અનુભવ પૂર્વક એને પ્રતીત આવે કે આવો જ હું, અને એમ છતાં અનંત ગુણના પરિણામનો પ્રવાહ નિજ સ્વભાવમાં વર્તે, આવી દશા પ્રગટ થાય ત્યારે એને પરમાર્થ સંકેત પ્રગટ થયો છે એમ જાણો, એને શુદ્ધ સંકેત પ્રગટ થયું છે એમ
જાણો.
બહુ સારી ગાથા,
બહુ સરસ.
આ સમ્યક દર્શન ની ગાથા છે. ત્રણ એકડા છે. સમ્યક દર્શન ની ગાથા બરાબર ત્રણ એકડા એ આવી છે. માણસ કહે છે ને, હવે પાનાથી રમે છે, ત્રણ એકા ને કોઈ ન જીતે, અને ત્રણ એકા હોય એને કોઈ બીજો નંબર આવશે 120 માં, અને 70 ની ગાથામાં આવ્યો પેલો નંબર. ત્રણે બોલ આપણે નિશ્ચિત કરેલા છે. આત્મ સ્વરૂપની પ્રતીત થવાથી જે શાંતિ, આનંદ અને સ્વરૂપનું લક્ષ્ય થયું છે તેને અનુભવ કહેવામાં આવે છે. શું કહે છે? આત્મ સ્વરૂપની પ્રતીત થવાથી જે શાંતિ ઉત્પન્ન થઈ, આનંદ ઉત્પન્ન થયો અને એનું લક્ષ્ય રહી ગયું, આવો જ છું એવું એ જ્ઞાનમાં લક્ષ્ય રહી ગયું, એ પ્રતીતિની સાથે લક્ષ્ય થાય, લક્ષ્યને સાથે પ્રતીતિ થવાની, તેને અનુભવ કહેવામાં આવે છે. આટલા આટલા પરિણામ હોય એની અંદર અનુભવ થવાનો. વૃત્તિ એટલે પરિણામો અંદર વળી ગયા એમ કહેવું છે. નિજ ભાવમાં વૃત્તિ વળી ગઈ, દ્રવ્યની વૃત્તિ, જીવની વૃત્તિ, જીવની વૃત્તિ કહેતા જીવના અનંત ગુણોની વૃત્તિ એમની વૃત્તિ. અથવા અનુભવ થાય પછી વૃત્તિને અહીંયા પરિણતિ જો લઈ લઈએ, અનંત ગુણની પરિણતિ લઈએ, તો અનંત ગુણની પરિણતિ નિ સ્વભાવમાં એક વહેણ ચાલુ થઈ ગયું. અનંત ગુણની પરિણતિનું એક વહેણ સ્વભાવમાં ચાલુ થઈ ગયું. એ સ્વભાવમાં વહે છે, એ વહેણ સ્વભાવમાં વહે છે. એવું થાય ત્યારે એને સંકેત છે, ત્યાં સુધી સંકેત નથી. આ પરમાર સંકેતના ચિહ્નો બતાવી દીધા સમજી શકાય એટલા માટે. મોક્ષ માર્ગ નો અહીંથી પ્રારંભ થાય. અનંત જન્મ મરણ નો આ ક્ષણે નાશ થઈ જાય છે. પછી એ આત્માને અનંત જન્મ મરણ થાય એવું કદી બનતું નથી. અનંતતાનું, અનંત જન્મ મરણની જે અનંતતા, એનું સત્વ જે દિચ્છાત્મા હતું એ બળી ગયું. હવે બળી ગયેલું રાખ થઈ ગઈ, એનું હવે પાછો ફરીને કઈ બને હવે નહીં. બોલે મોક્ષના દ્વાર ખુલ્યા, અને કેવળ અનંતા કેવળ જ્ઞાનીઓએ સિદ્ધોએ એમ જોયું કે આ આત્મા અમારી નાતમાં, અમારી જાતમાં અને અમારી નાતમાં આ આત્મા ભયો. સંસારની નાતમાં ને જાતમાંથી છૂટ્યો અને અમારી નાતમાં ભયો. અલ્પકાળમાં હવે અમારા જીવનો સિદ્ધ કેવળ થઈ જશે આમ જોયું. બીજા માન ન આપે તો બીજા માન આપવાનો ક્યાં પ્રશ્ન? કેવળ જ્ઞાની એ તને માન આપ્યા નહીં. ભવ્યતા મૂકું માન, આ નિકટ ભવ્ય કહો, ભવ્યતાનો પરિપાક આવી ગયો એમ કહો. બહુ સમય દર્શનના અનેક સત્શાસ્ત્રોની અંદર ગ્રંથ ગ્રંથોમાં ઘણા વખાણ ઘણી પ્રશંસા કરવામાં આવે છે. કેમ કે મોક્ષ માર્ગમાં એ મુખ્ય છે, મોક્ષ માર્ગની અંદર એ મુખ્ય છે. એ તમારે શું કહે છે? આત્મ સ્વરૂપની પ્રતીત થવાથી જે આત્માને શાંતિનો અનુભવ થયો, આત્માને પોતાની શાંતિનો, સ્વભાવની શાંતિનો અનુભવ થયો, આનંદનો પરમ ઉલ્લાસ આવ્યો પ્રદેશે પ્રદેશેથી, પરમ ઉલ્લાસથી આનંદ અનુભવાયો અને પોતાના અભેદ સ્વરૂપનું લક્ષ્ય થયું, સિદ્ધ પદનું લક્ષ્ય થયું, પરમાત્મા પદનું લક્ષ્ય થયું, તેને અનુભવ કહેવામાં આવે. તેને અનુસરીને પોતાનો ઉત્સાહ સાવધાની પૂર્વક તે જીવને વર્તે છે. ચિદાનંદમય એવા પોતાના સ્વરૂપને અનુસરીને, અનુસરીને એટલે આશ્રય કરીને, એને અવલંબીને પોતાનો ઉત્સાહ સાવધાનીપૂર્વક એટલે કે એ સિવાય પરિણામ જોડે રહેલા રાગાંશમાં પણ ન જાય એવી સાવધાનીપૂર્વક એકલા સ્વભાવને અવલંબીને તે જીવને વર્તે છે. જે કાંઈ પ્રકૃતિનો અંશ દેખાય છે જોડે રાગ રહ્યો છે તે પ્રકૃતિનો અંશ એ જ પર્યાયમાં છે, એ કાંઈ થોડું ઘણું દેખાય છે તે હું નહીં, તે હું નહીં, હું શુદ્ધ પૂર્ણ છું. અનુભવમાં એમ આવે છે કે હું શુદ્ધ પૂર્ણ છું. તે પૂર્ણતાને સાધ્ય કરવાનો એટલે કે પહોંચી વળવાનો પ્રયત્ન તેને વધે છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા ગુણ શ્રેણી મુજબ ઘણી વાર થયા કરે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકાગ્રતા એટલે શુદ્ધ ઉપયોગ થાય છે, અને ગુણ શ્રેણી મુજબ એટલે જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ શ્રેણી એક પછી એક વર્ગ કરે છે. પહેલી શ્રેણીમાં પાસ થઈને બીજી શ્રેણીમાં આવ્યો વર્ગ, એમ ઉપર ઉપરની શ્રેણીમાં
અમારે ગુણસ્થાન લીધું.
એકાગ્રતા ગુણ શ્રેણી મુજબ ઠીક છે, ગુણસ્થાન ઘણી વાર થયા કરે છે. શરૂઆતમાં પૂર્ણતાનું લક્ષ્ય એટલે સ્વરૂપનું ભાન થઈ ગયું, તેને તેનું જ્ઞાન અંદરમાં લબ્ધરૂપ ટકી રહે છે. જો આ લબ્ધ નો આવ્યો એનું જ્ઞાન લબ્ધરૂપ ટકી રહે છે. આવ્યું પેલા શુદ્ધ શુદ્ધ ઉપયોગ થયો પછી વિકલ્પમાં આવ્યો તો પણ એનું લબ્ધ જ્ઞાન છે એ ટકી રહ્યું છે. જ્ઞાન ચાલુ જતું નથી. ઉપયોગ બહાર ગયો તો પણ એનું લબ્ધ જ્ઞાન રહે છે. ઉપયોગ ગયો એ એક અંશ છે જ્ઞાનનો, આખી જ્ઞાનની પર્યાય નથી. આખી જ્ઞાનની પર્યાય તો લબ્ધ ઉપયોગ થઈને છે. લબ્ધ ઉપયોગાત્મક એ આખી જ્ઞાનની પર્યાય છે. એનું જ્ઞાન અંદરમાં લબ્ધરૂપ ટકી રહે છે. 51-52 વર્ષ પહેલા આ બધી લબ્ધ ઉપયોગનો વિષય ચાલી ગયો છે. પહેલેથી જ બધી વાત કરી છે, ક્યાંક ઓછી વૃત્તિ કરી હોય બીજી વાત છે, પણ બધી વાત પહેલેથી આવી છે. આખી વાત જ પહેલેથી આવી ગઈ છે. એ ચાલુ ને ચાલુ રહીએ છીએ. લબ્ધ જ્ઞાન સાથે જ જાય, લબ્ધ જ્ઞાન સાથે જાય. અને ઉપયોગ તો છે જ નહીં. વિગ્રહ ગતિમાં ક્યાં ઉપયોગ છે? વિગ્રહ ગતિમાં ઉપયોગ નથી. પણ જ્ઞાનનું કાંઈ પરિણમન બંધ થઈ જાય, જ્ઞાનનું પરિણમન બંધ થતું
નથી.
પહેલું એનું લબ્ધ ક્યાંથી ફરે છે, લબ્ધમાં ફેરફાર થાય છે. ઉપયોગપૂર્વક લબ્ધ જેવું પૂર્ણ સ્વરૂપ માન્યું છે, જાણ્યું છે, અને જે આનંદનું ભાન થયું છે, આનંદ સ્વરૂપનું ભાન થયું છે, અને આનંદનું ભાન ટૂંકા માટે આનંદ સ્વરૂપનું ભાન થયું છે, તેનું લક્ષ્ય અને પ્રતીત અખંડ રહે છે. લક્ષ્ય છે એમાં ટુકડા કટકા નથી પડતા. ઉપયોગમાં કટકો પડી જાય છે, લક્ષ્યમાં ફેર પડતો નથી. તેનું લક્ષ્ય જ્ઞાનમાં અખંડ રહે છે, અને તેની પ્રતીત પણ અખંડ રહે છે. એમાં કટકા નથી પડતા, ખંડ નથી પડતો. ખંડ રહે છે એટલે ખંડ નથી પડતો એમ કહેવું છે. પકડાણ એમને ચાલુ જ દઈએ, એ જાય નહીં. લક્ષ ફરે નહીં, અને ફરે એને લક્ષ કહેવાય. એ તો આપણે સમજી શકાય એવું છે. માણસને જેનું લક્ષ થઈ જાય છે પછી એ લક્ષમાંથી જાતો નથી. જેનું લક્ષ થઈ જાય એને લક્ષ છૂટતું, એનું લક્ષ ચાલુ ને ચાલુ જ રહીએ બધું. અને એ લક્ષ જ બધું વિચારાય. જે લક્ષ થઈ ગયું હોય એ લક્ષ જ બધા વિચારો ચાલે પાછા. અજ્ઞાનમાં માનો કે દેહાત્મ બુદ્ધિ છે તો દેહનું લક્ષ ચાલુ રહે છે. સંયોગની બુદ્ધિ છે તો સંયોગમાં મુખ્ય પૈસા વગેરે છે તો એનું લક્ષ રહે છે, તો એ લક્ષ ચાલુ જ રહે છે ને. ત્યારે પણ એ લક્ષ યાદ કરવું પડે છે. હે, યાદ કર્યા વગર ચાલુ ને ચાલુ રહી જાય છે. હા, હકારો દઈ દો ફલાણા ભાઈ તો હકારો હળવા પણ આકારો દઈ દે એનું કારણ લક્ષ કર્યું છે. પોતાનું વલણ, ઉત્સાહ, રૂચિ તે શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયક સ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી વહે છે. વલણ પણ આત્માનું થઈ ગયું, આત્મા પ્રત્યે એટલો ઉત્સાહ થયો, પોતાના અદભુત થી અદભુત સ્વરૂપનો એટલો ઉત્સાહ ને ઉમંગ વર્તે છે કે હવે એને સંસારમાં ક્યાંય ઉત્સાહ આવતો નથી. આમ ફરી ગયું, બધું ભવન ફરી ગયું. નથી કહેતા માણસ નું ભવન ફરી ગયું છે, આ ભવન ફરી જાય છે. અમારે ગુજરાતીમાં એ કહેવત છે, કોઈ માણસ પાગલ થઈ જાય કે હવે એનું ભવન ફરી ગયું છે, ગાંડો થઈ ગયો છે, એનું ભવન ફરી ગયું છે. એમ અહીંયા ભવન ફરી ગયું છે, આત્મા બાજુનું ગુરુ વલણ થઈ ગયું એટલે ભવન ફરી ગયું છે. પોતાનું વલણ, ઉત્સાહ, રૂચિ એ શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયક સ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી રહે છે, એમાં અખંડ પડતો ધારાવાહી એક ધારું એ વલણ ચાલુ. ગુરુદેવે આ ગાથાનો પ્રવચન કર્યું છે તો કેટલું અનુમોદન છે એ વાતનું, કે ખરેખર પરમાર્થ સંકેત જે કૃપાળુ દેવ કહેવા માગે છે એ હું જ છે, એમાં કોઈ ફેર
નથી.
એવું પોતાને પણ એવો અનુભવ વર્તે છે, મેળવે છે. પૂર્વે કહેલા જ્ઞાનીના વચનો સાથે પોતાનો અનુભવનો મેળ ખાય છે અને એના ઉપરથી એમ કહે છે કે આ કહેનાર જ્ઞાની પુરુષ પરમ સત્ય કહે છે. પોતાના અનુભવથી સત્ય અસત્યનો નિર્ણય કરે છે ને, તર્ક વિતર્કથી ન્યાય લોજિક છે આગમ થઈ જાય નિર્ણય નથી કરતા, પોતાના અનુભવથી નિર્ણય કરે. જે વખતે આત્માનો આનંદ પ્રત્યક્ષ નથી, જે વખતે આત્માનો આનંદ પ્રત્યક્ષ નથી તે વખતે તેનો ભાવસુદ્ધ જ્ઞાનના ઉઘાડમાં લબ્ધ રૂપે એટલે પ્રાપ્તિ પણે છે. હું આ લબ્ધનું ચોખ્ખું કરીશ, પ્રાપ્તિ પણે છે, લબ્ધ રૂપે પ્રાપ્તિ છે, અવસ્થામાં એની પ્રાપ્તિ છે. સ્વરૂપમાં તો અનાદિથી છે પણ હવે અહીંયા અવસ્થામાં પ્રાપ્તિ થઈ એમ છે, એટલે આ પર્યાયની વાત છે, ત્રિકાલીની વાત
નથી.
પરમાર્થ સંકેત એટલે પરમાર્થ સંકેત, પરમાર્થ સંકેત એટલે નિશ્ચય સંકેત, નિશ્ચય સંકેત એટલે શુદ્ધ સંકેત, વાસ્તવિક સંકેત, ખરેખર સંકેત એમ કહેવું છે. એમ ઉચ્ચારથી સંકેત કહ્યું છે નિર્ણયની એમ નહીં, સદગુરુની આજ્ઞા એ વર્તે છે માટે એને સંકેત થવાનું છે એમ ગણીને એને સંકેત છે અત્યારે કહ્યું એમ પણ નહીં. કારણ સંકેત નું કારણ કે કારણ નું કારણ એમ નહીં, ખરેખર કાર્ય છે આ સંકેત એમ કહે. શું કહે છે કે જે વખતે આત્માનો આનંદ પ્રત્યક્ષ નથી તે વખતે તેનો ભાવસુદ્ધ જ્ઞાનના ઉહાડમાં લબ્ધ રૂપે એટલે પ્રાપ્તિ પણ છે. જે ઉપયોગમાં આનંદ આવ્યો એવો નથી પણ પરિણતિમાં તો એને પ્રાપ્તિ રૂપે છે, તથા સ્વાનુભવ વખતે આનંદ પ્રત્યક્ષ પણ છે અને શુદ્ધ ઉપયોગ થાય ત્યારે પ્રત્યક્ષ આનંદ પણ આવે છે. સાધ્ય સ્વયં શુદ્ધ આત્મ સ્વરૂપ છે તેનું લક્ષ્ય છે. જે સાધ્ય એટલે અવલંબન લેવા યોગ્ય જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે તેનું લક્ષ્ય અંદરમાં અને વર્તમાનમાં તે પૂર્ણ દશારૂપ થવાનો પુરુષાર્થ એટલે વ્યવહાર વર્તે છે અને પૂર્ણ દશાનો વ્યવહાર વર્તે છે, પૂર્ણતા એ પહોંચવું છે. અંદરમાં લક્ષ્ય વર્તે છે, આ બાજુ પૂર્ણતામાં પહોંચવું છે. નિર્વિકલ્પ દશાના પ્રત્યક્ષ આનંદ વખતે સંકેત ઉપયોગ રૂપે છે એટલે કે તે વખતે શ્રુત જ્ઞાનનું અભેદ પરિણમન છે. નિર્વિકલ્પ દશા વખતે તો ઉપયોગ સહિત સંકેત છે, પછી લબ્ધ સહિત સંકેત છે. તો આમાં લીધો છે પંચાધ્યાયમાં, કે ઉપયોગની વિષમ વ્યાપ્તિ છે સંકેત સાથે. એટલે શુદ્ધો ઉપયોગ હોય ત્યારે સંકેત હોય, અને પછી શુદ્ધો ઉપયોગ ન હોય ત્યારે પણ સંકેત હોય, વિષમ વ્યાપ્તિ છે શુદ્ધો ઉપયોગની સંકેત સાથે. પછી ઉપયોગ ન હોય તો પછી સંકેત કેવી રીતે રહે છે? તો કે લબ્ધ છે ને એટલે રહે છે, સિદ્ધિ કરી છે પંચાધ્યાયિકા. નિર્વિકલ્પ દશાના પ્રત્યક્ષાનંદ વખતે સંકેત ઉપયોગ રૂપે છે, એટલે ઉપયોગ સાથે જ્ઞાનની પર્યાયને ઉપયોગ કહેવાય છે. એટલે તે વખતે શુદ્ધ જ્ઞાનનું અભેદ પરિણમન છે, શુદ્ધ આત્મા સાથે ઉપયોગ સહિત પરિણમન છે. ઉપયોગ રૂપ એટલે અનુભવ રૂપ નિર્વિકલ્પ દશા. ઉપયોગ રૂપ એટલે શું? ઉપયોગ રૂપ એટલે અનુભવ રૂપ નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશા અને સ્થિરતા એ વખતે ઉપયોગની શુદ્ધાત્મામાં, સ્થિરતા સ્વરૂપની એકાગ્રતા વખતે હોય છે. આવી જે નિર્વિકલ્પ દશા અને સ્થિરતા એ સ્વરૂપમાં એકાગ્રતા વખતે હોય છે, તે દશા પુરુષાર્થ પ્રમાણે આગળ વધતી જાય છે. મોક્ષ માર્ગની અંદર જેટલો પુરુષાર્થ વધે એટલી દશાની નિર્મળતા અને સ્થિરતા વધતી જાય છે. જેની પ્રતીતિ છે, જેનું લક્ષ્ય છે, અને તે અખંડ જ્ઞાન પ્રવાહ વડે સ્વસ્વરૂપ પરિણતિમાં રહેવું, તે જ આત્મધર્મ છે. જો આત્માના ધર્મની વ્યાખ્યા કરી, જેની પ્રતીતિ છે, જે આત્માની પ્રતીતિ છે, જે આત્માનું લક્ષ્ય છે, અને તે અખંડ જ્ઞાન પ્રવાહ વડે સ્વસ્વરૂપ પરિણતિમાં આનંદમૂળની પરિણતિમાં રહેવું, તેને આત્મધર્મ અથવા આત્માનો ધર્મ કહેવામાં આવ્યો છે. આને આત્મધર્મ કહો, આને નિજ ધર્મ કહો, અથવા આને જૈન ધર્મ કહો, જૈન ધર્મ કહો, બધી એક વાત છે. જૈન ધર્મ એટલે કોઈ સંપ્રદાય નહીં. જૈન સોહી આત્મા અન્ય હોય તો આત્માનો ધર્મ એને જૈન ધર્મ કહેવામાં આવે છે. અહીં વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત કયું છે તો પણ હજી પૂર્ણ ચારિત્ર સહિત પરમ અવગાઢ સંકેત નથી. યથાખ્યાત ચારિત્ર વખતે થાય છે એ દશા અહીંયા નથી. એટલે પૂર્ણ ચારિત્રની પૂર્ણતા નથી એમ લેવું. પરમાર્થે સંકેત કયું છે તો પણ ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યક દર્શનમાં ભેદભંગ નથી. શું? અવગાઢ સંકેત ને પરમ અવગાઢ સંકેત ને ફલાણું સંકેત ને એ ભંગ ભેદ સમ્યક દર્શનમાં નથી. પણ ચારિત્ર વગેરે ગુણ પ્રગટ થવાની અપેક્ષા એ ત્રિય દ્રષ્ટિએ સંકેતના બે અથવા ત્રણ પ્રકાર કહી શકાય છે. બીજા ગુણની જોડે રહેલા ગુણોના પરિણામની અપેક્ષાથી એવી વાત કરવામાં આવે છે. બધું કેટલું ચોખ્ખું થયું છે. 51-52 વર્ષ પહેલા બધી વાત સ્પષ્ટ કરી દીધી છે. કારણરૂપ નૈગમ્ય ઉપચારથી સંકેત, નિશ્ચય સંકેત અને પરમ અવગાઢ સંકેત. 17મી ગાથામાં પ્રચંડ મોટા આગ્રહ તજી વર્તે સદગુરુ લસ સંકેત તેને ભાગનું કારણ ગણી પ્રત્યક્ષ. જો આપણે 17મી ગાથા લીધી છે ને, કારણનું કારણ ગુરુદેવ ઉલ્લેખ કર્યો છે આમાં. એ નૈગમ્ય એ કહ્યું તે કારણરૂપ ઉપચાર છે, વ્યવહાર સંકેત થયું છે. એ કારણરૂપ નૈગમ નહીં, ભાવિ નૈગમ નહીં એને સંકેત કીધું. કેમ? કે એને પોતાનો સ્વછંદ છોડી દીધો, પોતાના મતનો આગ્રહ એને છોડી દીધો, એકાંતે સદગુરુની આજ્ઞા એ એમના લક્ષ્ય વર્તે, આજ્ઞાના લક્ષ્ય વર્તે છે, માટે એને ભવિષ્યમાં સંકેત પ્રગટ થવાનું છે એવું કારણ એની દશામાં અમે પ્રત્યક્ષ જોઈએ છીએ. આવી દશા થઈ એમાં અમે સંકેતનું કારણ પ્રત્યક્ષ જોયું, માટે એને અત્યારે નૈગમ્ય એ સંકેત કહીએ છીએ. બહુ સરસ વાત કરી. જે એક લક્ષ્ય સદગુરુની આજ્ઞા એ વર્તે એવા જીવની પાત્રતાના પાત્રતા વાળા જીવને સંકેતનું કારણ પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયું છે એમ જ્ઞાની જોવે. બહુ સારી વાત કીધી. અહીંયા ઓલે જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવું તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. પાંચમું, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તા, અહીંયા ઈચ્છા એટલે આજ્ઞા લેવી. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. આ દોષ ઉભો હશે ને, જ્ઞાનીની ઈચ્છાને જ્ઞાનીની આજ્ઞાએ ન વર્તવાનો દોષ ઉભો હશે ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ એટલે અજ્ઞાનનો નાશ થવાનું સંભવતું નથી, નહીં બની શકે. છઠ્ઠું, કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ, એક નિષ્ઠાએ, અહીંયા ગાથામાં શું લીધું, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, એમાં આ કહેવા માંગે છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાએ તનમન ધનની આસક્તિનો ત્યાગ કરીને એમની ભક્તિમાં જોડાવું તે છે. પછી અગિયાર મૂલ્યો, અનંતકાળ સુધી જીવ નિસંદેહ ચાલી પરિશ્રમ કરે એટલે પોતાને મળે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામી શકે, જ્ઞાન પામી શકે નહીં, કેવડી જોઈ શકે. આ ગુપ્ત તત્વ છે, શું આ રહસ્ય વાળી વાત છે, એમ કે આ રહસ્યમય તત્વ છે જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થાય છે. ચૌદમું બોલ, એને અમૃત મળી જશે, અજર અમૃત થઈ જશે. અને આ માટે એમણે એમ કહ્યું છે કે આ સંતનો અદ્ભુત માર્ગ છે, સંતનો આ અદ્ભુત માર્ગ છે એ વાત એમણે 201 નંબરમાં કરી. સુભાગભાઈને પત્ર લખો, ચૌદ વચનની વચનાવલી બીડી હતી અને એ મણિભાઈ માટે મોકલી હતી, સુભાષભાઈના પુત્ર છે, મણિભાઈ માટે મોકલી હતી. મણીને મોકલેલી વચનાવળીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ છે, વાંચીને સુભાષભાઈને પ્રસન્નતા થઈ કે આપે આજે 14 વચનો મોકલ્યા, મને તો બહુ પસંદ પડ્યા છે. પોતે લખે છે કે તમારી પ્રસન્નતા છે તો અમને પણ પ્રસન્નતાની ઉત્તેજના મળે છે. સંતનો અદભુત માર્ગ એમાં અમે પ્રકાશ્યો છે. શું કીધું?
સંતનો અદભુત માર્ગ,
સંતનો અદભુત માર્ગ, વચનાવલી નથી પણ એ સંતનો અદભુત માર્ગ છે. ખરેખર તો એમણે કરુણા કરીને માર્ગને બહુ સરળ બનાવી દીધો, બહુ સુગમ બનાવી દીધો. એ 17મી ગાથામાં સંકેત થયું, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકેત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એને અમે સંકેતના કારણનું કારણ ગણીને એને સંકેત કહીએ છીએ અને એ કારણ તે પાત્ર જીવની પર્યાયમાં પ્રત્યક્ષ અમે જોઈએ છીએ એમ કે છે. હ, કારણ ગણી પ્રત્યક્ષ એટલે શું? અમને પ્રત્યક્ષ છે, એને ખબર હોય ન હોય અમને ખબર છે. એમ તેમ છે પ્રત્યક્ષ કારણમાં. એક એવું કારણ છે, પ્રગટ થયેલું પ્રત્યક્ષ થયેલું એવું કારણ છે કે આ કારણ પ્રાપ્ત જે ક્રમે કરીને પરમાર્થ સંકેત ને પામ્યા વગર નહીં રહી જાઓ એમ કેવું છે. સુભાગભાઈ ને એ કારણ હતું, સુભાગભાઈ ને એ કારણ પ્રગટ થયું હતું. એ પોતે સર્વાર્પણ બુદ્ધિએ એક નિષ્ઠાએ એમને નાની પુરુષનું લક્ષ થઈ ગયું. ખરેખર તો એમને એમ જ થઈ ગયું કે આપણને ભગવાન મળી ગયા. શું
ભગવાન મળી ગયા?
અને ભગવાન મળી ગયા. હવે જેને ભગવાન મળ્યા હોય ન કરે એમ કેમ બને? મને તો મને તો પ્રગટ પરમેશ્વર મળી ગયા, મારા માટે અવતાર લીધો એવું મને લાગે છે. શું 2000 વર્ષ પછી સમયસર ગુરુદેવ ના હાથમાં આવ્યું ત્યાં ગુરુદેવ ને આવો વિકલ્પ આવ્યો હતો. સમયસર ને ભગવાન કીધું ત્યાં કે કુંકુંડાચાર્ય દેવે 2000 વર્ષ પહેલા સમયસર છે ને મારા માટે લખ્યું છે. 2000 વર્ષ પછી મારે અહીંયા આવવાનું હતું ને અને આ મને મળવાનું હતું ને એટલે લખ્યું છે 2000 વર્ષ મારા માટે. 2000 વર્ષ પહેલા પણ મારા માટે લખ્યું. શું તમે ભાવ શું છે સમજવા જેવો? કેવું અનુસંધાન છે કે જાણે એ રચના જ મારા માટે કરી છે. મારું હિત થવાનું હતું ને માત્ર રચના થઈ ગયું છે ત્યાં. મારા ઉપાદાન ને આધીન તે નિમિત્ત છે એમ કે છે. શું
ઉપાદાન ને આધીન?
નિમિત્ત ને આધીન હું ઉપાદાન નથી, મારા ઉપાદાન ને આધીન તે નિમિત્ત થયું છે એમ કે છે. જૈન સાહિત્ય જે છે ઉપલબ્ધ આખું જૈન દર્શન નું અત્યારે સાહિત્ય છે એની અંદર સ્પષ્ટતાની દ્રષ્ટિએ જોઈએ, આ વિષયની સ્પષ્ટતાની દ્રષ્ટિએ જોઈએ તો અભૂતપૂર્વ સ્પષ્ટતા છે. એના માટે ઉપમા વાપરે છે ગુરુદેવ ને બહુ બીમારી. તો લોકો એમ કે છે કે પેચે પેચે તેલ નાખે છે, તેલ નાખે ને તો પેચે પેચે તેલ નાખો, થોડી થોડી લટકાડી તેલ નાખે ને આપણા વાળે વાળે તેલ નાખો. સ્પષ્ટ દર્શન ઉપમા આપી છે ગુરુદેવ બહુ પ્રશ્ન થઈ ગયા વાત કરે છે. સ્પષ્ટ ઘણી આવી છે કુદરતી કોઈ આ દ્રવ્ય જ એવું છે કે પોતે એમ કહેતા કે આ દ્રવ્ય જ કોઈ એવું છે. પોતાને આશ્ચર્ય થતું હતું પોતાના દ્રવ્ય માટે. 103 ડિગ્રી તાવ હોય પણ વ્યાખ્યાન કરે તો પોતાને ખબર ન હોય કે આ શરીરમાં 103 ડિગ્રી તાવ ચાલે છે. એક વખત કોઈ દ્રવ્ય જ એવું છે બુદ્ધિ જાતનું એમ જ દેહ નો ખ્યાલ રહીએ નહીં, શરીર નો ખ્યાલ રહીએ નહીં, એકનું આત્મા ઉપરનું જોર એટલું. એટલે એમ કહેતા કેમ કે તે નિશ્ચય સંકેતનું કારણ છે. તે કારણ ઉપચાર છે, વ્યવહાર સંકેત કયું છે. કેમ કે તે નિશ્ચય સંકેતનું કારણ છે. અને આ 109-110 ગાથામાં કહ્યું છે તે નિશ્ચય સંકેત છે. 109-110 અને 111 અહીંયા આમ તો 109-10 એની લાઈન શાંતિ છે. પછી શું પાત્રતા આવી પાત્રતામાં અહીં આગળ વધે છે. પછી 111માં સંકેતનું વર્ણન કર્યું છે. એટલે શુદ્ધ સમ્યક દર્શન છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વેદ એ ગુણો પૂર્ણપણે પ્રગટે તેવી પૂર્ણ વિતરાગ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી પરમ અવગાઢ સંકેત ન કહેવાય. એ અવગાઢ દશા બધી થઈ જાય આત્માની સારી અનુજીવી ગુણની ત્યારે સંકેતને પરમ અવગાઢ સંકેત કહેવામાં આવે છે. પણ આમ સંકેતમાં કાંઈ ભેદ નથી, બીજા ગુણોની અપેક્ષા એને કહેવામાં આવે છે. સંકેતના ભેદ પડ્યા છે તે કઈ પ્રતિમાં ફેર નથી ને ભેદ નથી. જો ચોખ્ખો કરી પાછળ ફરીને કે આવા અવગાઢ સંકેત ને પરમ અવગાઢ સંકેત ને એટલે કઈ પ્રતિમાં ફેર નથી. સૂક્ષ્મ સંકેત હોય કે ઉક્ષમ હોય કે ક્ષાયિક હોય, પ્રતિમાં ફેર નથી. એ કેવી જુમ્ય છે અનુભવ જેને પ્રતીત જેને છે એ પ્રતીત ને તપાસે ત્યારે એને એમ લાગે કે મારી પ્રતીતમાં કઈ કચાસ નથી, સંપૂર્ણ હું નિશંક છું. સૂક્ષ્મ સંકેત વાળાને પણ પોતાના આત્માની નિશંકતાની જે પ્રતીતિ છે એ ઉક્ષમ અને ક્ષાયિક વત જ છે. કેમ કે પેલા ઉક્ષમ થઈને સૂક્ષ્મ થયું છે ને, તો અનુભવ તો ઉક્ષમ માં આવ્યો છે પ્રતીતિનો. એટલે જીવો આત્મા સર્વજ્ઞ વિતરાગ ભગવાનના જ્ઞાનમાં છે. જીવો આત્મા સર્વજ્ઞ વિતરાગ ભગવાનના જ્ઞાનમાં છે એવો જ પૂર્ણ શુદ્ધ સ્વાધીન પોતાને માન્યો છે. જેવો કેવો માન્યો છે, જીવો ભગવાન કેવળીના કેવળ જ્ઞાનમાં છે એવો માન્યો છે. માટે પ્રતીતિમાં આત્રો નથી. કેવળ જ્ઞાનીને જેવી પ્રતીતિ છે એવી જ અહીંયા ચોથા સંસ્થાને પ્રતીતિ છે, પણ એ ગુણો જે પૂર્ણપણે ભેગતા નથી તે અપેક્ષાએ ફેર પાડ્યો છે. પરમ અવગાઢ સંકેત કહેવાનો જે ફેર પાડ્યો કથનમાં એ બીજા ગુણની અપેક્ષાએ ફેર પાડ્યો છે. શાસ્ત્રમાં કેવળ એટલે પરમ અવગાઢ સંકેત દર્શન તેરમે ગુણ સ્થાને કહ્યું છે, કારણ કે ત્યાં બીજા ત્રણ ગુણો પૂરા ઉભરી જાય છે. ત્યાં પૂર્ણ ક્ષાયિક સંકેત કહી શકાય. આમ તો ક્ષાયિક સંકેત તો ચોથે પ્રગટી શકે છે, પણ તેરમે ગુણ સ્થાને જ પરમ અવગાઢ સંકેત કહેવામાં આવે છે. તો ક્યાંક ક્ષાયિકમાં ફેર પીડ્યો પાસે એ તો બીજા ગુણની અપેક્ષા વાત છે. કોઈને ચોથા ગુણ સ્થાને ક્ષાયિક ન થાય તે થાય, સૂક્ષ્મ પછી ક્ષાયિક થઈ જાય, તેના સૂક્ષ્મના બદલે ક્ષાયિક થઈ જાય. તેનું અનુસરણ માટે ચોથા ગુણ સ્થાને જે ક્ષાયિક સંકેત કહ્યું છે, આ ચરમ શરીરીઓ બધા ક્ષાયિક જ હોય છે ને, ભરત બાહુબલી રામચંદ્રજી પાંડવો એ બધા ક્ષાયિક સંકેત હતા. ચોથા ગુણ સ્થાને પણ ક્ષાયિક સંકેત હતા. ચોથા ગુણ સ્થાને જે ક્ષાયિક સંકેત કહ્યું છે લ્યો એની પણ વાત આવી, તે પર પ્રકૃતિની ઉપાધિ ટાળવાના નિમિત્તને કારણે કહ્યું છે. કેમ કે તે ગુણ પ્રીત્યા પછી તે પાછો ન પડે એ દ્રષ્ટિએ તેને ક્ષાયક છે. એટલે ત્યાં મિથ્યાત્મની પ્રકૃતિ અને અનંતાનુભૂતિની હાથે હાથ પ્રકૃતિ ક્ષાયક થઈ ગઈ, હવે ફરી નહીં આવે. જે દશા ઉઘડી તેમાં એટલે કે આત્મ પ્રતીતિના ભાનમાં વિઘ્ન આવતું નથી અને પાછો પડવાનો નથી. પણ તે સમ્યક દર્શન ગુણ આખો ઉઘડ્યો નથી, અહીંયા પૂર્ણ થયું અનુજીવી ગુણની પૂર્ણતા લીધી ને ત્યાં એટલે. તેથી પૂર્ણ શુદ્ધ પરમ અવગાઢ સંકેત પૂર્ણ પરિપૂર્ણ ગુણ તેરમે ગુણ સ્થાને પ્રગટ થાય છે. એ કેવળી ગુણની એ બધી વાત છે. અવગાઢ પણ સંકેતનું પણ ત્યાં લીધું છે. આત્મા અખંડ તત્વ છે, પણ વાસ્તવિક સ્વરૂપ અહીં પ્રતીતિમાં આવ્યું છે. તે પૂર્ણની પ્રતીતિ અખંડપણે વર્તે છે, પણ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ અવસ્થા હજી પ્રગટે નથી. એટલે કેવળ જ્ઞાન નથી પ્રગટ્યું, પણ પરથી જુદાપણાનું પોતાને ભાન થઈ ગયું છે. તે જે ભાન થઈ ગયું એ ભાન હવે પૂર્ણ દશાને પ્રગટ કરશે. ક્યાંથી લાઈન હાંડી કે સદગુરુની આજ્ઞા એ એકાંતે વર્તે છે એને સંકેતનું કારણ છે. સંકેતમાં આવ્યો તો કે એને કેવું જ્ઞાન તો પછી એમ થઈ ગયું ને કે જે સદગુરુની આજ્ઞા એ વર્તે છે એ કેવળ જ્ઞાનનું ભજન થઈ ગયું. જે સંબંધી આચાર્ય કીધું એ વાત એમાં આવી. બાર ગાથાની વાત કરી, હવે એ સમ્યક દર્શનથી આગળ કેવી રીતે વધશે. હવે સંકેતની નિર્મળ વધતી જતી ધારાથી કર્મના નિમિત્તથી છતાં મિથ્યાભાસ એટલે કે વિકલ્પ કરીને વિતરાગ દશા પ્રત્યે છે એમ કહીને એ ચારિત્રમાં આગળ વધશે એ વાત મોક્ષમાં વાત કરશે.
જય પરમ કૃપા ગુરુ ગુરુદેવ નો જય મિત્રા દિગંબર જય.